કેટલો અદ્ભુત માર્ગ ચલાવ્યો મહારાજ. મંદિરો અલગ કર્યા, ગુરુપદ અલગ સ્થાપ્યું. ને તો દુનિયામાં ક્યાંય સ્ત્રીઓના ગુરુ હોય તેમ બતાવો તો ખરા એકાદ સંપ્રદાય કે સ્ત્રીઓના ગુરુ સ્ત્રીઓ હોય. અદભુત સંપ્રદાયની સ્થાપના કરી. સ્ત્રી ભક્તોના ગુરુ સ્ત્રી ભક્તો જ બને. આચાર્ય મારના ધર્મપત્ની સ્ત્રી ભક્તોના ગુરુપદે સ્થાપ્યા. શું અજોડ માર્ગ મહારાજ ચલાવ્યો. કોઈ સંજોગે મહારાજ કે કલ્યાણના માર્ગ થકી વિઘ્ન ન થાય. રસિક માર્ગે કેમ વિઘ્ન ન થાય એ વાત બતાવી. હવે જ્ઞાન માર્ગમાં કેમ સમજે તો વિઘ્ન ન થાય એ બાબતમાં મહારાજ જરાક આગળ વધે છે. હવે જે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું છે, જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે, માટે વિકારને પામે નહીં ને એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મને જે સર્વે રૂપે કહે છે તેનું તો એમ છે જે એ બ્રહ્મ જે પ્રકૃતિ પુરુષ આદિક સર્વના કારણ છે ને આધાર છે ને સર્વેને વિશે અંતર્યમી શક્તિ કરીને વ્યાપક છે. માટે જે કારણ ને આધાર ને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપે કહે છે. પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવ રૂપે થઈ ગયા એમ ન સમજવું. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથ યક્તા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાની છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. તો પુરુષોત્તમ નારાયણ જ સમજાવી શકે હો, આવી ચોખવટ દુનિયામાં ક્યાંય નથી. મેં તમને આગળ એક ફેરી કથામાં કીધું હતું કે અમે જ્યારે ભણતા હતા ત્યારે એકવાર અમને ગુરુજી ભણાવવા આવ્યા. 4 વાગે ઠાકોરજી જાગ્યા પછી અમારો પાઠ લેવા આવે, પાઠ લેવા આવ્યા. પણ મોજમાં બહુ હતા, મહા ચૈતન્ય પ્રભુના એ સાધુ હતા, બહુ પવિત્ર જીવન. અમને ભણાવવા આવ્યા ને તે બહુ આનંદમાં હતા, બહુ મોજમાં હતા. અમે સહજ પ્રશ્ન કર્યો, ગુરુજી આજ તમે આટલા બધા મોજમાં કેમ છો? ત્યારે એના મોઢાના શબ્દો તમને કહું. એ ગુરુજી એમ કીધું, સ્વામી હું મોજમાં ન હોઉં, આજ હું વચનામૃત વાંચીને આવ્યો છું. કે એના શબ્દો તમે સાંભળો, સ્વામી હું આજ વચનામૃત વાંચીને આવ્યો છું. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે શું લખ્યું છે? સ્વામી વેદ આદિ તમામ શાસ્ત્રોને વચનામૃતમાં ઠસી ઠસીને મહારાજે ભરી દીધા છે. સ્વામી તમે વચનામૃત બરાબર ભણજો, તમારે વેદ ભણવાની જરૂરિયાત નહીં રહે, સ્વામી વચનામૃત ભણજો. એમ પરોક્ષના સાધુ મહા ચૈતન્ય પ્રભુના સાધુના શબ્દો જ કહો, સ્વામી વચનામૃત ભણજો. અને એ વચનામૃત આપણને મળ્યું છે તો આપણને એના પાના બંધ રાખીને બીજા પાના ખુલવાનું મન થાય છે, કહો. બીજું વાંચવાનું મન થાય છે. આ કેવું થયું કહું? મોટા સંતો દ્રષ્ટાંત આપે કે એક બહુ ધનાઢ્ય ગ્રસ્ત અને એકનો એક લાડકવાયો છોકરો સવારમાં જ્યારે ભણવા જાય ને ત્યારે કાયમ એને જલેબી બનાવી આપે. પેલો કાયમ લઈને જાય, એક દાડો રીસાણો કે આજ હું નથી જવાનું ભણવા. એની મમ્મી કીધું, કેમ નથી જવાનું? તો કે નથી જવાનું, પણ તને વાંધો શું છે? તો કાયમ જલેબો ને જલેબો, કે હું થાકી ગયો જલેબો ખાઈ ની કે લે. ત્યારે એની માએ કીધું, દીકરા તું કાયમ ખા છો એટલે તને આ જલેબી જલેબો થઈ ગયો છે. બાકી જગતના જીવને કોકને પૂજ્ય ગરીબના છોકરાને બિચારાને 12 મહિને ખાવા મળે છે. સમજાય છે તમને આ દ્રષ્ટાંત? આપણને આ જલેબી મળી છે ને, પણ જે ખોલીએ જલેબી, વચનામૃત ખોલો તોય જલેબી, સત્સંગ જીવન ખોલો તોય જલેબી, સ્વામીની વાતો ખોલો તોય જલેબી, હરિલીલામૃત ખોલો તોય જલેબી, જે ખોલો એમાં જલેબી. ગોતતા આવડે તો લાગડ જલેબી એટલે આપણને થઈ ગયો જલેબો. એટલે આને બંધ રાખીને આપણને બીજું ખોલવાનો સંકલ્પ થાય છે. પણ ભગવાનનો ખરો ઉપાસક હોય એને તો પોતાના ઈષ્ટદેવના શાસ્ત્ર જ ગમે. મહારાજે મધ્યના 58માં વચનામૃતમાં વાત લખી, મહારાજ કે પોતાના સંપ્રદાયની પુષ્ટિ તો પોતાના ઈષ્ટદેવના જન્મથી લઈને તિરોધાન સુધીના જે શાસ્ત્રો છે, પોતાના ઈષ્ટદેવ સંબંધી જે શાસ્ત્ર, એ દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થાય, અન્ય કોઈ શાસ્ત્રથી સંપ્રદાયની પુષ્ટિ ન થાય. મારાના શ્રીમુખના શબ્દો છે. માટે ભગવાનના ભક્તો વાતને બરાબર સમજે, એમ સમજે શ્રીજી મહારાજ શું કરાવવા માટે આવ્યા છે ને આપણે શું કરીએ છીએ. એટલે મહાચૈતન્ય પ્રભુના સાધુના મોઢાના શબ્દો કે સ્વામી તમે વચનામૃત ભણજો, બીજું ભણવાની તમને જરૂર નહીં રહે. અને ભક્તજીનું સંપ્રદાયમાં એક ઘટના ઘટી. સૌરાષ્ટ્રમાં બગસરા નામનું ગામ છે. એકવાર સદગુરુ વર્ય ગુણાતીતાનો સ્વામી ત્યાં ગયેલા, અને ત્યાં નારાયણદાસ સ્વામી જૂનાગઢના મહા પ્રકાંડ પંડિત સમાન વચનામૃતનો પ્રોફેસર કહેવાતા અને મહાબ્રહ્મનિષ્ઠ પુરુષ, ત્રીસ વાર જેને ઘેરે પાછા ઉપાડી ગયેલા, અને તોય ભાગીને સાધુ થયેલા આવા વૈરાગી, અને રગે રગમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા જેને ઉતરી ગયેલો, એ સ્વામી દર્શન કરવા આવ્યા. ગુણાતીતાન સ્વામી નાતા હતા, જોકે ભક્તજનો તમને કદાચ વધારે લાગશે, પણ જે વાત છે હું તમને કહું છું. સ્વામીને અતિશય મહિમા, એટલે પોતે સ્વામી જે નાતા તેનું પાણી લઈને માથે ચડાવ્યું. સાથે નિર્ગુણદાસ સ્વામી હતા, એ હજુ સત્સંગમાં નવા નવા આવેલા, નવે નવા એટલે મહિમા નહીં, એટલે પાણી માથે ચડાવ્યું અને માથે છટકાયું એટલે ભાગ્યા. નારાયણદાસ સ્વામી કહે, સ્વામી આ ભાગવા જેવું પાણી નથી, આ જ્યારે સ્પર્શ કરશે ત્યારે બ્રહ્મરૂપ થવાશે. આમ જે બોલ્યા ગુણાતીતાના સ્વામી રાજી થયા, કીધું તમે બે સાધુ થાઓ, તમે બે સાધુ થશો અને બે બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામી અને સંપ્રદાયના તમે પાયા થશો, અને બે સાધુ થયા અને બે બ્રહ્મનિષ્ઠ બીના. અને નારાયણદાસ સ્વામીને આશીર્વાદ આપ્યો, તમે તો વચનામૃતના પ્રોફેસર થશો, અનુભવી થશો. અને ઘટના એવી ઘટી, સ્વામી વચનામૃતના એવા અનુભવી થયા. અને આ વાતને વર્ષો વીતી ગયા. એકવાર ગઢપુરની અંદર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પધારેલા, અને એ વખતે પરોક્ષના વિદ્વાન પુરુષો ગઢપુરમાં આવ્યા, અને વિહારીલાલજી મહારાજને કીધું કે મહારાજશ્રી એમ સંભળાય છે કે તમારા સાધુ બહુ વિદ્વાન છે, તમારે થોડા પ્રશ્નો પૂછવા છે, કે બોલાવો ને. આચાર્ય મહારાજ સંતોને બોલાવ્યા, સંતો આવ્યા, પહેલાં વિદ્વાનો એ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રમાં એમ કીધું છે કે આત્મા છે એ માયા થકી પર છે, અક્ષર છે એ માયા થકી પર છે, પુરુષોત્તમ છે એ માયા થકી પર છે, ત્રણેય માયા થકી પરો હોવા છતાંય સ્વામી અને સેવકપણું કેમ રહે છે, શરીર અને શરીરી ભાવ કેમ રહે છે, અલગ હોય, બંને જો અલગ હોય ગુણે કરીને તો સ્વામી સેવકપણું એ સહજ છે, પણ ગુણે કરીને એક હોવા છતાંય પણ સ્વામી સેવકપણું શરીર અને શરીરનો ભાવ કેમ રહે છે, આ અમને સમજાવો. બધા સાધુ ભેગા થઈ ગયેલા, કોઈ ભાગવત ખોલ્યું, કોઈ રામાયણ ખોલ્યું, કોઈ વેદ ખોલ્યો, કોઈ ન્યાય ખોલ્યો. બપોરના 12 વાગ્યા, 1 વાગ્યો, પણ કોઈથી ઉત્તર થાય નહીં. અને વિહારીલાલજી મહારાજ કહી દીધું કે જ્યાં સુધી આનો ઉત્તર નહીં થાય ત્યાં સુધી આજ પંક્તિ પડશે નહીં. અને ઉત્સવ હતો પાછો, અને નારાયણદાસ સ્વામી બરાબર ભંડારી બનેલા, આ બધા સંતોન રસોડ એ બનાવતા હતા. 1 વાગ્યો તો ભંડારમાં કોઈ સંતો ન આવ્યા, એટલે સ્વામીના મનમાંથી હજી કેમ કોઈ ન આવ્યું એમ તપાસ કરીને તો ખ્યાલ પડ્યો કે આવી રીતે જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે અને કોઈથી ઉત્તર થતો નથી. નાના સાધુ પોતે તરત એ વાતને પામી ગયા, પણ સંપ્રદાયની એક મર્યાદા છે. કેવી છે? જ્યાં સુધી મોટા સાધુ બેઠા હોય ત્યાં સુધી નાના સાધુ બોલબોલ ન કરે, અને કરે તો ધીમે ધીમે કરતા, શાસ્ત્રનું બોલતા બીજું બોલે ને કે મેળ રે, અને પછી મર્યાદા ઠામુકી જતી રહી. સંપ્રદાયની મર્યાદા છે. એટલે નારાયણદાસ સ્વામી જાણતા હતા, પરંતુ ઉત્તર થાય નહીં પૂછે નહીં ત્યાં સુધી, એટલે આમ તેમ આટા મારે. બપોરના બે વાગ્યા પણ કોઈથી ઉત્તર ન થાય ત્યારે કોઈક સાધુ બોલ્યા, પેલા નાયણદાસ ને કે વચનામૃતનું જ્ઞાન બહુ સારું છે, એને બોલાવો ને. ત્યાં તો ગડગડતી મૂકી વાટ જ જોતા હતા, દોડતા દોડતા ગયા સભા મંડપમાં, શું બાપજી આજ્ઞા છે? તો કહો, વિદ્વાન લોકો આવીને પ્રશ્ન કર્યો છે કે આત્માના અક્ષર એ બે પુરુષોત્તમ નારાયણનું શરીર છે, પુરુષોત્તમ નારાયણ શરીરી છે, તો આત્માને અક્ષર એ પુરુષોત્તમ નારાયણ કરતા વિલક્ષણ હોવા જોઈએ, પણ વિલક્ષણતા તો કઈ છે નહીં, ત્રણેય માયા થકી પર છે, તો શરીર અને શરીરનો ભેદ કેમ હોઈ શકે? જેમ આપણું શરીર અને આત્મા એ બેમાં ભેદ છે, ભેદ હોવો જોઈએ ને? આવો પ્રશ્ન પૂછ્યો છે, પણ કોઈ આ બધા વેદના આચાર્યો બેઠા સંતો પણ ઉત્તર નથી થતો. નાયણદાસ સ્વામી કહે કે બાપજી સંતોને કયો પ્રથમનું 64મું વચન ખોલે, એની અંદર મહારાજ બધું લખ્યું છે કે. અને આટલું જ્યાં બોલ્યા ત્યાં પેલા વિદ્વાનો આવ્યા, તેણે કીધું ઉત્તર થઈ ગયો કે તમારા શાસ્ત્રમાં જ લખ્યું હતું પણ તમને ખબર નહોતી, હતું વચનામૃતમાં, સમજાય છે, હતું વચનામૃતમાં, બીજી આટા મારવા ગયા. અનેક વાતો વચનામૃત ની અંદર લખી છે. વચનામૃત નો કોઈ પારંગત બને દુનિયાનું કોઈ શાસ્ત્ર એવું નથી કે વચનામૃત ના પારંગત ને ઝુકાવી શકે, પણ આપણને આપણો મહિમા બહુ જ ઓછો હોય છે. અને છે, બે શબ્દ કહું છું કે સામાન્ય રીતે જગતની રીત છે, પોતાનો મહિમા, નજીકનો મહિમા ઓછો હોય, અને આપણે સાર્થક થયું છે, આપણે ઓછો જ છે. આપણે પૂછે ને કોઈને કે તમે કયા કયા શાસ્ત્ર, લાઈન બોલી જાવ, મેં સ્વામી 3 વાર ભાગવત વાંચી નાખ્યું, રામાયણ તો 5 વાર વાંચી નાખ્યું, મહાભારત 2 ફેર વાંચી નાખ્યું, વચનામૃત તો કે આમ સંકલ્પ થાય છે પણ હજી વાંચ્યું નથી. સ્વામી લે, સ્વામિનારાયણ નો આશ્રિત, હા, કંઠી વાળો, તિલક વાળો, સંકલ્પ થાય છે પણ સ્વામીજી વાંચ્યું નથી, એમ તો મર્યા પછી વાંચવાનો છે, વાંચ્યું નથી તે માટે ભગવાનના ભક્તો પ્રત્યક્ષનો મહિમા સમજે. અદ્ભુત વાત, આમાં કેટલો અદ્ભુત ઉત્તર મહારાજ કર્યો. બ્રહ્મ જ્ઞાની એ મોક્ષ થકી ન ફંટાય, બ્રહ્મ માર્ગમાં કેમ સમજે તો કલ્યાણ થાય, કેટલી અદ્ભુત વાત મહારાજ બતાવી. જો મહારાજ કે બ્રહ્મ જ્ઞાનીનો માર્ગ છે એમાં તો એમ સમજે, જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે, એને વિકાર થતો નથી, માને માયાને સ્પર્શ કરી શકતી નથી, નિરંશ છે, એનો અંશ કટકો થતો નથી. અને સાથે સાથે મહારાજ કે એ નિરંશ છે અને એ ચેવતું પણ નથી, અચ્યુત છે. ચેવું એટલે આપણે કીધું તો ટીપા પડીને લોક થાય એમ પણ એનો વિભાગ થતો નથી. અને બ્રહ્મ છે તે સર્વરૂપે કહે છે તેનું તો એમ છે, જે બ્રહ્મ છે તે પ્રકૃતિ પુરુષ આદિ સર્વના કારણ છે. આ બધા હુકામ ગુંચવાના વિદ્વાન એની વાત કરી કે શાસ્ત્રમાં લખ્યું છે બ્રહ્મ છે એ સર્વરૂપે થાય છે, એ સર્વરૂપે થાય છે, જ્યારે શબ્દ આવે છે ત્યારે જીવ ગુંચવા, જો આમ જ લખ્યું સર્વરૂપે થાય એટલે જીવ પ્રાણી મૂત્ર રૂપે થાય છે. મહારાજ કે એમ નથી, સર્વરૂપે થાય છે કેમ સમજવો? તો કે પ્રકૃતિ પુરુષ આદિ સર્વના આધાર છે, કારણ છે, અને અંતર્યામી શક્તિ એ બધાની અંદર વ્યાપીને રહ્યા છે. અંતર્યામી શક્તિ સર્વરૂપે થાય છે પણ કેમ? અંતર્યામી રીતે બધાયના રૂપે થાય છે, બધાયમાં રહે છે, માટે એને સર્વવ્યાપક શબ્દથી સંબોધવામાં આવ્યા છે. પણ સર્વવ્યાપક છે એનો મતલબ એમ નથી એ જ અનેક રૂપે થાય છે, એમ નથી. એ જે બ્રહ્મ છે અનેક રૂપે અંતર્યામી સ્વરૂપે રહે છે. હવે એક બીજો પોઈન્ટ તમને બતાવું, આપણે જેને અંતર્યામી અંતર્યામી કરતા હતા ને, કૂટતા હતા ને, એ તો બ્રહ્મ નીકળ્યું, સમજાય છે? અંતર્યામી જેને આ દુનિયા આખી કહે છે ને, આપણે પણ કહીએ તો બ્રહ્મ નીકળ્યું. અને ગોપાળાન સ્વામી વાતોમાં પણ લખ્યું કે જે એટલે સુધી જ પહોંચે છે કે ભગવાન છે અંતર્યામી છે અને સર્વવ્યાપક છે, આટલે સુધી જ જેની સ્થિતિ પહોંચે છે, મહારાજ કહે એ તો પુરુષોત્તમને ઓળખ્યો જ નથી. સ્વામીને વાતોમાં લખ્યું, અને એને તો સવિકલ્પ ભક્ત સમજવો, એ નિર્વિકલ્પ નથી. સર્વવ્યાપક અંતર્યામી આ તો બ્રહ્મ તત્વ છે, અને પરબ્રહ્મ તો એનાથી નહીં પર છે, એના અંતર્યામી કોણ છે? પરબ્રહ્મ છે. એના અંતર્યામી કોણ છે? કોઈ જ નથી. બ્રહ્મ એ સર્વના અંતર્યામી છે, અને એના અંતર્યામી જે છે એ જ આપણા અંતર્યામી છે. આપણા અંતર્યામી માને એ જ આપણા ઈષ્ટદેવ છે. બ્રહ્મના અંતર્યામી પરબ્રહ્મ છે જેને પુરુષોત્તમ કહેવામાં આવે છે. સર્વવ્યાપક અંતર્યામી બ્રહ્મ તત્વ છે. અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિનો પ્રલય કરવા માટે તા બ્રહ્મ સક્ષમ છે, સમર્થ છે. અને અનંત કોટી બ્રહ્માંડો તો આપણે ભગવાનને કહીએ છીએ, બાકી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તો આ બ્રહ્મ કરે છે. પરબ્રહ્મ એમાં દખલ નથી કરતા. બોલો, જેમ બહુ મોટો કોઈ શેઠી હોય, બહુ મોટો શેઠી હોય, એણે પછી અમુક મેનેજરો ને અમુક ડિપાર્ટમેન્ટો આપી દીધા ને, પછી એમ એ દખલ ન કરે, કોઈ દાડો પૂછે નહીં એમ. અને એને ખબર નો એમાં શું થાય છે, શું ચાલે છે, એમાં ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાના ડિપાર્ટમેન્ટો તો ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્મોને હોપી દીધા. તમે કરે રાખો મથો તમ તારે, અને એમાં એને મોજ આવે છે. એટલા માટે સત્સંગમાં એક બહુ અદભુત અખંડાનંદ સ્વામીનો, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, મહારાજ પરમાત્માને કરતા કીધા છે, અકર્તા કીધા છે, એ કેમ સમજવું? અને ત્યારે ભગવાન સ્વામીને આ જ ઉત્તર આપ્યો, સ્વામી ભગવાનને અકર્તા કીધા એનું કારણ એ છે કે આ બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય બ્રહ્મા વિષ્ણુ મહેશ કરે છે, અને અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તો પ્રકૃતિ પુરુષ બ્રહ્મ કરે છે. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તો એ કરે છે. એમાં પુરુષોત્તમ નારાયણ કોઈ દખલગીરી કરતા નથી, માટે ભગવાનને અકર્તા કીધા છે. તો પછી કરતા કેમ સમજવા? તો કે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પ્રકૃતિ પુરુષ બ્રહ્મ આદિક ઉત્પત્તિ સ્થિતિનો પ્રલય કરે છે, તેમ છતાંય ભલે ભગવાન એમાં દખલગીરી નથી કરતા, પણ ભગવાનની મરજી વિના કોઈ કશું જ કરવા માટે સમર્થ નથી, માટે ભગવાનને કરતા પણ કીધા છે. મારી મરજી વિના રે, કોઈથી તરણો ન તોડાય એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી. મહારાજ કે મારી મરજી વિના તો સુકું પાંદડું તૂટવા માટે સમર્થ નથી. અહીંયા પણ એ જ વાત બતાવી કે બ્રહ્મના પણ પરબ્રહ્મ છે તે કારણ છે. બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, ને એ બ્રહ્મના પણ કારણ છે, ને આધાર છે, ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને બ્રહ્મ સંગાથ એકતા કરીને પરબ્રહ્મની સ્વામી શોકભાઈ ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરમપદને પમાડે છે. આવી રીતે સમજે તો બ્રહ્મ જ્ઞાન પણ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડી શકાય એમ છે. માટે ગોટાળો કરવો નહીં મિત્ર, મહદઅંશે મહદઅંશે શાસ્ત્રમાં મહાપુરુષને જ પુરુષોત્તમ તરીકે વર્ણવ્યા છે, અને ત્યાં ભલભલાની મતિ ભમી જાય છે. પુરુષોત્તમ નિરૂપણ ગોપાળન સ્વામી લખ્યું છે, તે વાંચ્યું, જેની અંદર 141મી વાત સ્વામી લખી કે મહારાજ ભુજમાં બિરાજતા હોય, અને એ વખતે એક જમાદાર આવ્યો, અને જમાદારને મહારાજે પોતાના તમામ પૈગંબરોના દર્શન કરાવ્યા. ત્યારે એ જમાદારે કીધું, ઓહો નાહ, તમે તો બહુ જ મોટા છો, અને આજ સુધી દુનિયા બધું દેખાડ્યું, આજ સુધી સમાધિ કરે, આજ સુધી દુનિયા જેને પુરુષોત્તમ પુરુષોત્તમ કહીને પુકારે છે એ તો મહાપુરુષ છે, એ તો મને આજ ખબર પડી. વાંચજો તમે પુરુષોત્તમ નિરૂપણ, જેને દુનિયા પુરુષોત્તમ પુરુષોત્તમ કરીને પુકારે એ તો મહાપુરુષ છે, અને તમે તો એના નિયંતા છો, માટે તમે તો સાક્ષાત પુરુષોત્તમ, જે ઓરિજિનલ સ્વરૂપ, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. પુરુષોત્તમ તો બધાની કહેવાય, કેવી રીતે? સામાન્ય દ્રષ્ટાંત આપો, બીએસએમ થયો હોય ને એને ડોક્ટર જ કહેવાય, ડીએસએમ થયો ને એને ડોક્ટર જ કહેવાય, એમબીબીએસ થયો ને ડોક્ટર જ કહેવાય, સમજાય છે? એમએસ થયો એને ડોક્ટર જ કહેવાય, પણ એમએસ એ સર્જન છે, અને ઓલા બધા ઇન્જેક્શન મારી દે ને પાટાપિંડી કરી દે, સમજાય છે તમને? એ બધાને ડોક્ટર જ કહેવાય. એમ ભગવાન તો બધાને કહેવાય, પણ પાટાપિંડી કરી શકે, બાકી જન્મ મરણ ટળાવનાર ઓપરેશન તો એક પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ કરી શકે, કારણ કે વોહી સર્જન ડોક્ટર છે. બાકી કોઈ MBBS, કોઈ DSM, કોઈ BSM, બાકી MS સર્જન તો આપણને મળેલ પુરુષોત્તમ નારાયણ સ્વયં છે. ભગવાન ભક્તો આમ સમજે તો કદી પણ મોક્ષમાં વિઘ્ન ઉભું નહીં થાય. અહીંયા પણ એ જ વાત ભગવાન સ્વામિનારાયણ બતાવી છે કે બ્રહ્મ છે, સર્વ વ્યાપક છે, સર્વ અંતર્યામી છે, અને એના આધાર એના કારણ પુરુષોત્તમ નારાયણ છે. આમ જો સમજે તો કદી બ્રહ્મ જ્ઞાનમાં વિઘ્ન ઉભું ન થાય. ઇતિ વચનામૃતમ મધ્યનું ત્રીજું પૂર્ણ થયું. હવે મધ્યના ચોથા વચનામૃતને આપણે સમજવા પ્રયાસ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878 ના શ્રાવણ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર મેળીની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકોડ સરોદા સતાર વજાડીને મલ્હાર રાગના કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાવવા રહેવા દો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું છે, સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મો પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપતકાળ આવે છે, ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો? પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, જો ભગવાન ભક્તિ રાખે રાજી હોય તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખે રાજી હોય તો ધર્મ રાખવો. બહુ સરસ પ્રશ્ન છે. મહારાજ કે શાસ્ત્રમાં કહ્યું એવા તમામ ધર્મનું પાલન કરતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, પણ આપતકાળ આવી પડે તો એને ધર્મ રાખવો ભક્તિ રાખવી, બેમાંથી એક રહે એમ હોય, ધર્મ રાખવા જાય ભક્તિ વહી જાય, ભક્તિ રાખવા જાય તો ધર્મ જતો રહે, તો કેમ કરવું? આવો પ્રશ્ન છે. આપણા મનમાં એમ સંકલ્પ ઉઠે કે એવો વળી કયો દેશ કાળ આવી જાય કે ધર્મ રાખવા જાય ભક્તિ વહી જાય, ભક્તિ રાખવા જાય ધર્મ વહ્યો જાય. એવું શક્ય બને દેશકાળ જ્યારે આવે ત્યારે. કેવો દેશકાળ? દાખલે કે આપણું શરીર છે એ કાયમ એક સરખું રહેવાનું નથી. આજ કાળાવાળ કાલ ધોળા થશે, આજ મોઢામાં જે દાંત દેખાય ત્યાં ચોકઠા ગોઠવાશે, અને શરીર એક દાડો શિથિલ થશે. એવો દેશકાળ હોય કે પછી આપણે ટાઈમ ટુ ટાઈમ જાગવું, નાવું, ધોવું, પૂજા પાઠ કરવી, કથા વાર્તા કરવી બધું કરી શકીએ નહીં, ત્યારે શું કરવું? એક પ્રશ્ન થાય ત્યારે શું કરવું? તો મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું, એવો દેશકાળ જ્યારે આવે કે પોતાથી પૂજા પાઠ આદિક ન થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું, અથવા તો ભગવાનને પોતાને પૂછી લેવું મારે શું કરવું. તો મહારાજ કે એ તો પ્રગટ હોય ત્યારે શક્ય બને, પ્રગટ મહારાજ બિરાજતા હોય ત્યારે શક્ય બને, મહારાજ અમારે શું કરવું, પણ પરોક્ષ ભાવ હોય ત્યારે, કારણ કે શિથિલ શરીર થયું છે, સવારમાં જાગતા જાગતા 7 વાગે 8 વાગે હવે પૂજા પાઠ ને એવું બધું કરો રહે, 9 વાગે પૂજા કરો રહે, કથા આવી જાય ને કથા કરવા જાય પૂજા આવી જાય તો શું કરવું, અને માનો પૂજા કરવા 10 વાગે કોઈ બેસે ત્યારે પછી એમ મનમાં થાય કે હવે કેમ કરવું, તો એવા ભક્તને કથા પહેલા કરી લેવી, કથા કરવા બાદ નથી, કથા કરી અને પછી પૂજા કરે, પણ કોને કોને? હા, એવી વૃદ્ધ અવસ્થા છે એને, આપણે નહીં. આપણે વિચાર કરીએ આપણે 10 વાગે પછી પૂજા કરશું, એમ પેલા જમી લઈ દેશકાળ છે ને, પેટમાં બળતરા થાય છે. પણ એ કોને? એકદમ વૃદ્ધ હોય. અને એ પાછું કેવું શક્ય બને ખબર, જેને આમ આ વિષય છે ને સંતોન લાગુ પડે, તમને હરિભક્તોને કદાચ ન પણ પડે. હુકામ ન પડે, કારણ કે તમારું ઘર 10 કિલોમીટર દૂર હોય, તો તમે ક્યાં વચ્ચે કથામાં આવો પછી પૂજા કરો. પણ સંતો વૃદ્ધ હોય તો એને શક્ય બને કે મોટા સંતોના શબ્દો નાના સંતો માટે જીવન પ્રાણ બની જતા હોય છે. તો એણે પોતાના સમાસ માટે નહીં પણ અન્યના સમાસ માટે પણ, અમારે જેતપુરમાં શ્રી હરિદાસ સ્વામી હતા, સ્વામીને બહુ વૃદ્ધ અવસ્થા હતી, 86 વર્ષે સ્વામી ધામમાં ગયા, 85 વર્ષની સ્વામીની ઉંમર હતી ને, વહેલા મોડું જગાડ્યું, આ બિલકુલ સાર્થક એમ, તોય સ્વામી કથામાં પહોંચી જતા. શું કામ? એના શબ્દો બીજાને સમાસ કરે અને પછી નિરાતે પૂજા પાઠ કરે. એ શક્ય વૃદ્ધ માટે, અશક્ય માટે બને. પણ બીજો પ્રશ્ન બહુ મહત્વનો, ત્યારે શ્રીજી મહારાજ કહ્યું, જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષ પણ હોય ત્યારે કેમ કરવું? પછી મુક્તાનંદ સ્વામીનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપતકાળ પડે ને કોઈ ન રહે ત્યારે ભગવાનનું એક અખંડ ચિંતન કરવું તો તે ભગવાનના માર્ગ થકી પડે નહીં. એવું આપતકાળ આવી પડી જાય, કથાએ ન થાય ને પૂજાએ ન થાય ને કાંઈ ન થાય તો શું કરવું? તમારે મનમાં એમથી એવો વળી આપતકાળ શું પડે તો ફોન કરીને ભૂજ પૂછી લેજો કે કેમ થયું તું, બે દિવસ સુધી પાણી જ ન મળે બીજા નાઈ ક્યાં, સમજાય છે? પાણી જ ન મળે તો નાઈ ક્યાં, હવે પૂજા તો ઘરમાં દબાઈ ગઈ, કરે ક્યાં, મંદિર તો પડી ગયા હતા, દર્શન ક્યાં કરે, સમજાય? આવે એવો આપતકાળ, અન્ન આપતકાળ કહેવાય, કે જબરજસ્ત કોઈ અનારત થાય, આગ લાગી જાય, વરસાદ એવો અતિવૃષ્ટિ થાય, ધરતીકંપો થાય, ત્યારે ધર્મે નો રે ભક્તિ નો રે, ત્યારે શું કરવું? તો કે ભગવાન નું અખંડ ચિંતવન કરવું. આ ભગવાનના ભક્તોને બહુ જ સહારો આપ્યો. ચિંતવન કરનારને ગમે તેવો દેશ કાળાંતર, એના મનમાં કોઈ દી એમ ન થાય કે મારું કલ્યાણ નહીં થાય. બરાબર યાદ રાખજો, ભગવાનની મૂર્તિની જેને લગ્ન લાગે અને ભગવાનની મૂર્તિમાં જેને ચિત્તની વૃત્તિ ચોટે એને કાળાંતરે એમ ન થાય કે મારું કલ્યાણ નહીં થાય એમ. બટ એવો કોઈ દેશકાળ આવે ત્યારે ભગવાનના ભક્તોએ ભગવાનનું અખંડ ચિંતવન રાખવું. પણ સામાન્યપણે તો ધર્મ અને ભક્તિ બે રાખવા, નહીતર આ જીવને તો મોકો મળવો જોઈએ. લો સમજે, જરાક મોકો મળે એટલે તરત ઢીલો ઢબ થઈ જાય. મારે એ વાત લખી પ્રથમ 76મું વાંચજો કે નિશ્ચયના બળે કરી અને મહાત્મ્યના બળે કરી અને કોઈ વ્યક્તિ પોતાના પંચવર્તમાનની અંદર શિથિલ થઈ જાય, પંચવર્તમાનનો ત્યાગ કરી દે તો મહારાજ કહે એ તો પંચ મહાપાપે યુક્ત છે. કારણ વિના, કારણ એવો હોય તો બરાબર છે. અહીંયા મહારાજે પહેલા બે પ્રશ્નમાં એ વાત સમજાવી કે ભગવાન અખંડ ચિંતન કરવાથી એના ધર્મ અને ભક્તિ બે જતા રહ્યા હોય એવું દેખાતો હોવા છતાંય એ કલ્યાણ માર્ગ થકી પડશે નહીં અને એને પોતાને પણ ઉણપ દેખાશે નહીં. હવેના જે પ્રશ્નો છે એ બહુ મહત્વના છે. પછી વળે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે જે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય એવું મહાત્મ્ય સમજતો હોય તેને કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહીં? પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્ન ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય છે. મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું છે અને જો કામ ક્રોધ લોભાદિક વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતનમાં એટલો વિક્ષેપ થશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશય જ ડરતો રહે અને અધર્મને વિશે કોઈ કાળે પ્રવર્તે જ નહીં એવી રીતે સમજે તો ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહીં. અને ભગવાનનું જે અખંડ ચિંતન થવો તે કાંઈ થોડી વાત નથી, ભગવાનનું ચિંતન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. આ પ્રશ્ન બહુ મહત્વનો છે કે ગમે એટલું ભગવાનનો મહિમા સમજતો, ગમે એટલો અને તેમ છતાંય ભગવાનની આજ્ઞાનું લોપે એનો શો ઉપાય છે, મહિમામાં શું થાય ખબર? ગાફલ પણ આવી જાય, ગાફલ. આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે આપણે શું કરવાનું બાકી છે? આપણે કદાચ આમ તેમ થઈ જાય છે તો વાંધો નહીં આવે, એમ કરતા કરતા ઉતરતા 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 તળિયા સુધી પહોંચી જવાય. લો કેટલો બધો મહિમા. એક પુરુષોત્તમ નારાયણનું નામ લે, એક આખી જિંદગી કોઈ પાપ કરે, અનંત પાપ કર્યા હોય, પણ એક પુરુષોત્તમ નારાયણનું નામનો ઉચ્ચાર કરે, તમામ પાપ બળીને ખાખ થઈ જાય, આટલો બધો મહિમા સમજતો હોય, તેમ છતાં ધર્મમાં રહે એનો શું ઉપાય? કેટલી મોટી વાત છે. નતર જીવન એમનો થઈ જાય કે કદાચ પાપ થઈ જાય, અનંત પાપો કરીને એકવાર સ્વામિનારાયણનું નામ લઈએ તોય બળીને ખાખ થઈ જાય તો આપણે મંદિર કાયમ જઈએ છીએ. માટે કદાચ કઈક ખાઈ જવાય, કઈક પી લેવાય, કઈક માં તમે સમજી લેજો તો વાંધો નહીં આવે એમ એમ મનમાં થઈ જાય. મહારાજ કે દિશા ભૂલ્યો છે. પ્રશ્ન એવો છે કે આટલો બધો મહિમા મળતો કેમ ધર્મમાં રહે, એનો કઈ ઉપાય ખરો? આવો પ્રશ્ન છે. જોકે આ ઉત્તર તો મહારાજ જ કરી શકે, આ ઉત્તર બીજાથી થઈ જ ન શકે. અમુક ઉત્તર છે ને એ પુરુષોત્તમ નારાયણ સ્વયં કરે ને તો જ થાય, બીજાથી થાય. અને વચનામૃતની અંદર ભક્તજીનો અમુક પ્રશ્નો એવા છે જે દયાએ કરીને સંતોએ પૂછ્યા છે. સમજજો તમે, અમુક પ્રશ્નો એવા છે દયાએ કરીને સંતોએ પૂછ્યા છે મહારાજને કે મહારાજ આનું કેમ, મહારાજ આનું કેમ. ઘણી ફેર આપણા મનમાં એમ હોય કે સંતો બધું જાણતા જ હતા ને પૂછ્યા છે, એમ નથી. અમુક ફેરી જાણતા હોય, અમુક ફેરી ન પણ જાણતા હોય, કારણ કે પુરુષોત્તમ નારાયણના સંપૂર્ણપણે હૃદયગત અભિપ્રાયને કોઈ ન પણ જાણી શકે, અને બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય તો જાણતા પણ હોય. બે વાત તમને કહું છું, ઘણી ફેરી જાણતા હોવા છતાં બીજાના સમાસને માટે પૂછ્યો હોય. ઘણી ફેરી મુક્તાનો સમય અનેક પ્રશ્નો પૂછ્યા છે હાથ જોડે, મહારાજ આનું કેમ, મહારાજ તેનું કેમ, તો બીજા જીવના સમાસ માટે પૂછ્યો. પણ ક્યારેક એવો પણ પ્રશ્ન હોય, કેવો હોય, એને પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ ઉત્તર કરી શકે નહીં. મુક્તાનંદ સ્વામી પત્ર જ્યારે લખ્યો ભુજમાં ત્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે વર્ણિ એવા પ્રશ્નો પૂછે છે કે જેની અંદર ભલ ભલા ગુંચવાઈ જાય છે, અલ્પ પૂછાયેલા પ્રશ્નોનો કોઈ ઉત્તર આપવા સમર્થ નથી, અને મેં ગમે તેવો પ્રશ્ન પૂછે તો ઘડીના છઠ્ઠા ભાગમાં એનો ઉત્તર કરે છે, એવા મોટા વર્ણિ આવ્યા છે. માટે આ જે પ્રશ્ન છે ને આનો જે ઉત્તર છે મહારાજ પોતે કરે તો જ થાય. મેં તમને કદાચ આગળ એક ફેરી કીધું હતું કે જે વખતે ઈચ્છારામજી મહારાજ ધામમાં ગયા અને એ વખતે ઘેલાના કાંઠા ઉપર, સહજાનંદ ચરિત્રમ લખ્યું છે, ઘેલાના કાંઠા ઉપર એમનો અગ્નિ સંસ્કાર ચાલતો હોય ત્યારે ગોપાળાનંદ સ્વામીના કાનમાં મુક્તાનંદ સ્વામી કાંઈ કીધું અને મહારાજ સાંભળી ગયા. મહારાજ કહે, સ્વામી યોગીવર્યના કાનમાં શું કીધું? ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું, મહારાજ હું ગોપાળાનંદ સ્વામીને એવું કહેતો હતો કે કાલે મહારાજે લાડુબાન જીવબાઈને આગળ બહુ સારી વાત કરી હતી, તો તે મહારાજને પૂછો ને કાલે શું વાત કરી હતી. કારણ કે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનો સંપૂર્ણ મહિમા જાણતા હતા, અને ભગવાન સ્વામિનારાયણ પાસે બેસાડી અને ગોપાળાનંદ સ્વામીનો મહિમા મુક્તાનંદ સ્વામીને કીધો હતો, ને તો ન મનાય, બલબલાન ન મનાય. અરે એક તમે ભાયાત્માનંદ સ્વામી તમે કલ્પના તો કરો, રામાનંદ સ્વામીના શિષ્ય, એકવાર ગોપાળાનંદ સ્વામી બહુ જ્યારે સર્વોપરી વાતો કરી ત્યારે ભાયાત્માનંદ સ્વામી કે છોકરા આવું બોલ્યા, જો છોકરા અવતાર ને અવતારીની અંદર એની તુલના ન કરાય, ભગવાનની તુલના ન થાય એમ, એવું ગોપાળાનંદ સ્વામીને કોને કીધું? ભાયાત્માનંદ સ્વામી કીધું. કેટલા મોટા હતા કહો? રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આપણા મનમાં કદાચ એમ થાય કે અમે તો આટલા જૂના થવા અમને નહીં ખબર હોય, આમાં જૂના નવાનો કાંઈ મેળ નથી, એવો યોગ થઈ ગયો હોય તો સમજાય જાય, નો યોગ થયો તો આખી જિંદગી નો સમજાય, અરે મરી જાય તો નો સમજાય. લો ભાયાત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના જૂના શિષ્ય હોવા છતાં નહોતું સમજાણું, અને પછી ગોપાળાનંદ સ્વામી સમજાવ્યા તો આ ન પડી, અને 116 વર્ષ રહ્યા પણ મહારાજ ધામમાં ન તેડી જાય, મહારાજ ધામમાં નોતડી 116 વર્ષ થયા, એક રંચ માત્ર મારે આજ્ઞાની લોપેલી. એક વાર મહારાજે પ્રશ્ન કર્યો કે આ સભામાં એવા કોઈ સંત ખરા કે જેને જિંદગીમાં પોતાના દેહને માટે કઈ માગ્યું ન હોય? એક સાધુ ઉભા થયા, મહારાજ મેં કોઈ દિવસ આ દેહના સુખ માટે હરિભક્તોની પાસે કશું જ માગ્યું નથી. મહારાજ કે સાધુરામ બેસી જાઓ, બેસી જાઓ. એક વાર યાદ છે તમારું ધોત્યું ફાટી ગયું હતું, તે હરિભગતની પાસે સોય માગી હતી ધોત્યું હાંધવા માટે. આહા, શું મહારાજે સંતોનું ઘડતર કર્યું! એ ત્યારે હરિભક્તોને રીઝવી શીખ્યા. અને મહારાજની આજ્ઞા હતી, સંતો તમે દેશાંતર અંદર ફરતા હોવ, તમારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તમે આનંદ આનંદ સ્વામીને મોટા કરીને મોકલી છીએ તમારી સાથે, આનંદ આનંદ સ્વામીની પાસે જ માગજો, પણ કોઈ હરિભગતની પાસે કદી નહીં માગશો એમ. અને આ વિવેક હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. આ વિવેક જો ન હોય ને તો ક્યારેક સાધુનો અહિંસા ધર્મ લોપાઈ જાય. કેવી રીતે લોપાઈ જાય? તો કોક હેતાળો બિચારો હરિભગત હોય, એને સાધુ અરે બહુ હેત થાય, દોડી દોડીને સાધુ પાસે આવે અને સાધુના મનમાં પછી સંકલ્પ થાય કે આ ભગત ખરેખરો હેતવાળો છે, આપણે કંઈક માગશું તો લાવી આપશે. એટલે એક સાધુ એમ કે મારે હાટવા લેતા આવજો ને, ઓલા ભગત કે વાંધો ને સમ લેતા આવ્યો છે, પ્રેમે પ્રેમ બિચારો હા પાડે. પણ એક સાધુને જે સંકલ્પ થયો ને એ જ બીજા સાધુને થાય કે આ ભગત ખરેખર આ પ્રેમીલા છે, આની પાસે મગાવશું તો આ લાવશે, બીજા એની પાસે જ માગે, ત્રીજાની જ સંકલ્પ થાય, ચોથાની જ થાય અને બધાને સંકલ્પ એ જ થાય. અને એકની એકની પાસે હાથ જણા માગે, ઓલેની શ્રદ્ધા ક્યાં સુધી રહે? હેતાળવો છે એ લાવી આપવા માટે તત્પર છે, પણ ક્યારેક એવી પણ ઘટના ઘટે કે બિચારાની સ્થિતિ ન હોય, સ્થિતિ ન હોય, અને પછી એને હાથ જોડીને કહેવું પડે સ્વામી મારથી આ સેવા નહીં બને. અને ત્યારે ના પાડતા પાડતા એનું હૃદય કોચવાય. કેવું કોચે? કહો સ્વામી માગ્યું પણ હું આપી ન શક્યો. અને હૃદય જે કોચવાય એ જ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે સાધુનો અહિંસા ધર્મ લોપાઈ ગયો. હરિભગતને સ્વામી કે કોદી કોચવા નહીં. હરિભક્તો હોય પ્રેમીલા. એકવાર વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી બધા ગયેલા, એક સાધુ બહુ હેતવાળા અને એની સાથે એક હરિભગત બહુ હેતવાળા નાના સાધુ, એને કીધું કે સ્વામી કાંઈ જોતો હોય તો માગજો મારી પાસે. તો અમારે કાંઈ નથી જોતું. બીજી વાર કીધું તો એક કામ કરજો ને, અડધો મણ અત્તર લેતા આવજો ને. કે લે, અડધો મણ અત્તર. અને ઓલો કેવો હરિભગત છે, લાવ્યો બીજે દાડે. ગોપાળાનંદ સ્વામી કે સ્વામી ઓલા સ્વામી ક્યાં ગયા? તો કે શું કામ છે? તો અત્તર લાવ્યો. તો ક્યાં છે? તાવડો મોટો કેરબો બતાવ્યો, તે દાડ જેવો હોય તે આટલું બધું બતાવ્યું. સ્વામી કે પણ આટલું બધું કેટલું છે? તો અડધો મણ. સ્વામી ઓલા સાધુને ઓલા સાધુમાં આવો જ કે પાસે આવ્યા. સ્વામી શું કામ છે? તમે હરિભગત પાસે શું મગાવ્યું? તો સ્વામી કાંઈ નહોતું મગાવ્યું. કાંઈ નહોતું મગાવ્યું? હા, અત્તર મગાવ્યું હતું. કેટલું? તો અડધો મણ ખાલી મગાવ્યું હતું. સ્વામી કે સાધુરામ, અડધો મણ અત્તરના કેટલા રૂપિયા થાય તમને ખબર છે? એ જાણે મારી બલ્લા કેટલા થાય. સ્વામી કે પૂછ્યું કેમ લાવ્યો? ઉલન પૂછ્યું તો મારી પાસે રૂપિયા હતા. સ્વામી કે ખોટી વાત, સાચું બોલ, કેમ અત્તર લાવ્યો? પછી કે સ્વામી જમીન વેચી નાખી અને ઘરને ગીરવે મૂકી દીધા. પછી ગોપાળાનંદ સ્વામી અત્તર વેચાયું, જમીન છોડાવી અને ઘર છોડાવ્યા. એટલે ભગવાન સ્વામિનારાયણ બંધારણ કર્યું. કેવું કર્યું? કે મંડળના મોટેરા હોય એની પાસે જ નાનાએ માગું, અને એ પછી કોઈ જરૂરિયાત હોય તો હરિભગતને કહેશે, જેથી કરીને અહિંસા ધર્મ ન લોપાય. મોટા મોટા સંતો કેવું અનુસંધાન રાખતા કે ભગવાન સ્વામિનારાયણને વળગ્યો છે, કોઈ હિસાબે ભગવાન સ્વામિનારાયણ થયા વિખૂટો ન પડે. ક્યારેક સંતને એમ સંકલ્પ થાય કે આને આની પાસે સેવા થશે અને સેવાની માંગણી કરે, અને પહેલાંથી સેવા ન બની આવે તો પેલા સંતને ખ્યાલ આવે કે આને સેવા નથી બની આવી, તો સામેથી એમ કહી દે, ભગત ચિંતા નહીં કરશો, સેવાનો પ્રબંધ થઈ ગયો છે. પણ હરિભગત મહારાજની મૂર્તિમાંથી તૂટી ન જાય. એવું અદભુત આ સંપ્રદાયનું બંધારણ ભગવાન સ્વામિનારાયણે કર્યું એમ, કે જેથી કરી અને પુરુષોત્તમ નારાયણનું જેવું છે એવું સ્વરૂપ એ જીવને સમજાય અને કોઈ રીતે વિઘ્ન ઊભું ન થાય. મહાત્મયને અવલંબન કરીને ઘણી ફેરી આવું વિઘ્ન ઊભું થતું હોય છે. મહિમા સમજાય તો કામ થાય, પણ ગમે એટલો મહિમા, પ્રશ્ન કેવો, ગમે એટલો મહિમા સમજતો હોય તેમ છતાં ધર્મમાંથી લેશ માત્ર મોળો ન પડે, લેશ માત્ર મોળો ન પડે, પણ એનો ઉત્તર પુરુષોત્તમ નારાયણ કરે તો જ થાય, અન્યથા ન થાય. ગોપાલ સ્વામી ને કીધું, સ્વામી તમે કરો તો, પૂછો તમે તો, મહારાજ કહેશે. ગોપાળન સ્વામીને જ્યારે કીધું છે, મહારાજ સાંભળી ગયા, યોગીરાજ તમે શું કહેતા હતા સ્વામીને, ત્યારે ગોપાળન સ્વામી કીધું, મહારાજ તમે કાલે જે વાત કરી હતી કહો, કાલે શું વાત કરી હતી. અને મહારાજ ગોપાળન સ્વામીને વશ વર્તતા હતા, પણ ભાયતમાન સ્વામીની વાતની ખબર પડી નહીં, એટલે કીધું કે છોકરા અવતારે તુલના ન કરી અવતાર અવતારીને, પણ એ વાત ન સમજાણી તો ભગવાન સ્વામિનારાયણે 116 વર્ષ રાખ્યા. એક દાડો મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આટલા બધા વર્ષ થયા તો તેમ તેડી કેમ નથી જતા, મેં રંચ માત્ર આજ્ઞા નથી લોપી. મારે દર્શન આપીને કીધું, સ્વામી આજ્ઞા નથી લોપી, પણ હું જેવો સમજો જોઈએ એવો નથી સમજાણો, અને મારે તમે આજ્ઞા પાળે છે માટે બીજી વાર તમને જન્મ ધારણ નથી કરાવવો, મારા ધામમાં લઈ જવા છે, માટે 2-5 વર્ષ ભલે મોડું થાય પણ પૂરું કરાઈને લઈ જવા છે. અને ગુણાતીતાનંદ સ્વામી જોગ થયો, અને ભાયતમાનંદ સ્વામી જેમ છે જ્યારે સમજાણો, ત્યારે મારા દર્શન આપીને કીધું, સ્વામી થાવ તૈયાર, તમારું કામ પૂરું થયું, હાલો તમને ધામમાં લઈ જાઓ. કહો, આવી વાતો છે ભાઈ. પછી ગોપાળાનંદ સ્વામીએ મહારાજ જયારે પૂછ્યું, ત્યારે મહારાજે કીધું, સ્વામી અમને જે પ્રશ્ન પૂછાણો હતો, એ પ્રશ્નના પૂછનાર તો અક્ષરધામના મુક્ત હોવા જોઈએ, અને સ્વામી એનો ઉત્તર આપનાર તો પોતે પુરુષોત્તમ નારાયણ હોય તો જ ઉત્તર કરી શકે, બાકી કોઈથી થાય નહીં. પણ સાંભળો, તમ થકી અમારે અધિક હું છ માટે કહીએ, અમને લાડુબાન જીવબાઈ એવો પ્રશ્ન પૂછ્યો તો, મહારાજ બધ આત્મા મુક્ત કેમ થાય, અને મુક્ત તે બધ કેમ થાય? પછી મેં ઉત્તર કર્યો કે અક્ષરધામની અંદર અનંત મુક્ત અમારી મૂર્તિના સુખની અંદર લેલીન બન્યા છે, પણ એમાંથી કોઈકને યતકિંચિત સંકલ્પ થાય કે આવા પુરુષોત્તમ નારાયણ મોટા છે. સહજાનંદ ચરિત્રનો પ્રસંગ, આવા મોટા પુરુષોત્તમ નારાયણ છે, મેં ઓળખ્યા પણ ઘણા જીવ નથી ઓળખાણા, તે રખે ને મહારાજ, જો મને આ મૃત્યુલોકની અંદર મોકલે તો ઘણા જીવને ભગવાન ઓળખાય ને અહીંયા લઈ આવું. પણ પુરુષોત્તમ નારાયણ કોઈને માયામાં જોડતા નથી, ઓલાનો સંકલ્પ થાય એટલે મારને પૂછે, મહારાજ શું કરું? મહારાજ કે તમને જેમ યોગ્ય લાગે એમ કરો. મહારાજ મોકલે વાત અલગ છે, સ્વઈચ્છાથી મોકલે વાત અલગ છે, પોતાને સંકલ્પ ઉઠે વાત અલગ છે, બેમાં બહુ ફરક છે. પોતાને સંકલ્પ રાગનો ઉઠ્યો, મહારાજ કે તમને યોગ્ય લાગે એમ કરો, ને પછી આ મૃત્યુ લોક ઉપર આવે. અને પછી એવું લખ્યું કે એને સારો જોગ ન થાય, અતિશય વિષયનો યોગ જો થાય અને સંગ ખરાબ થાય તો આહિસ્તા આહિસ્તા એ બધ બની જાય, અનંત આત્માને તારવા આવેલો આત્મા ખુદ પણ પાછો અક્ષરધામમાં ન જાય, આમ આવી રીતે મુક્ત બધ બની જાય. અને બધ મુક્ત કેમ થાય? તો કે બધ હોય પણ ખરેખર ભગવાનના સંતો ભક્તોના જોગમાં આવી જાય, અને તમામ વિષયને તર છોડી અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જો મંડી પડે તો માયાનું ખોખું એક બાજુ ફગાવી દઈ અને મુક્ત કક્ષાને પ્રાપ્ત કરી દેહને મૂક્યા પછી પુરુષોત્તમ નારાયણની સેવામાં અખંડ રહી શકે છે. આવી રીતે બધ આત્મા મુક્ત થાય છે. અહીંયા પ્રશ્ન અદ્ભુત પૂછાણો, મહારાજ અતિશય મહિમા સમજતો હોય, અનંત પાપો કર્યા હોય, પણ એક અલ્પ એક જ નામ લેવા માત્રથી તમામ પાપ ટળી જાય છે, આટલો મહિમા સમજતો હોય તોય ધર્મમાં કેમ રહે? ત્યારે મહારાજ કે જે એમ સમજે કે હું જો પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં નહીં રહું તો મારે અખંડ ભગવાનનું ચિંતવન કરવું છે, રખે ને કામ ક્રોધ લોભાદિકનો વિકાર સ્પર્શ કરશે તો પછી મને અખંડ ચિંતવન થશે નહીં. અને આ પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં મોટા મોટા રહે છે, આમ સમજાય. અને જે વાત પ્રથમના 27માં પણ મહારાજ લખી, મહારાજ કે ભગવાન ભજવાની તો હવને ઈચ્છા છે પણ સમજણમાં બહુ ફેર છે. જેમ સમજે છે કે જેનું રાખ્યું જળ અધર રહે છે, જેના ઉગાડ્યા સૂર્ય ચંદ્ર ઉગે છે નાથમે છે, જેને રાખી પૃથ્વી સ્થિર રહે છે, આવો, અને જેની જેની આજ્ઞાથી ઇન્દ્ર વરસાદ વરસાવે છે, એ જ પ્રગટ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે, મને મળે છે પુરુષોત્તમ નારાયણ, એ વતે જ બધું થાય છે. આટલો મહિમા સમજતો હોય અને પછી વિચાર કરે આ બધાયની આજ્ઞામાં જો રહેતા તો મારે પણ રહેવું જોઈએ અને રહીશ તો જ મને અખંડ ચિંતન થશે, આવી સમજણને ગ્રહણ કરે તો મહારાજ કે ગમે તેટલો મહિમા સમજતો હોય તોય પણ કોઈ દિવસ એ ધર્મ થકી પડે નહીં. અને છેલ્લો પ્રશ્ન પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે, એમ જાણીએ છે તો પણ અખંડ ચિંતન રહેતું નથી, એનું શું કારણ છે? આ દિય કરીને પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ, અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું મહાત્મ્ય જાણ્યા પણ ઓછપ છે, અને જ્યારે મહાત્મ્ય જાણ્યા ઓછપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. તે મહાત્મ્ય એમ જાણવું છે, ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે, તો પણ પ્રતાપ યુક્ત છે, અને પ્રકૃતિ પુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેની વિશે આવ્યા છે તો પણ ભગવાન તેવા ને તેવા જ પ્રતાપ યુક્ત છે. પણ ભગવાનની મૂર્તિ વિશે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે, તેની ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિને અન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂળ ભેળા ધૂળ થઈ જાય, અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. તેમ ભગવાનને બીજા બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી. કેમ જે જ્યારે વિષયરૂપી ધૂળનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એક રસ થઈ જાય, અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાધ કરવાને સમર્થ થાય નહીં, અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહીં, એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. એમ ભગવાનનું મહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતન થાય, અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય જાય છે ત્યાં સુધી એ ભક્તને ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું છે, હે ઉદ્ધવ હું થકી અણુમાત્ર ન્યૂન નથી, તે શા માટે જે ઉદ્ધવજીએ ભગવાનનું અલૌકિક મહાત્મ્ય જાણ્યું હતું ને પંચ વિષયના લીધા લેવાતા નહોતા, અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગીને ખાય એ બે સરખું વર્તે, અને બાળક સ્ત્રી અને 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી તે સર્વમાં સરખો ભાવ વર્તે, અને જે જે સંસારમાં સારું નરસું પદાર્થ હોય તે સર્વમાં સરખી ભાવના રહે, પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાય જાય નહીં, અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં, એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય, અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં, અને જો એવા મર્મને ન સમજ્યો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી.